એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આજકાલ ખૂબ જ પ્રસ્તુત છે. જેવિડ બ્રુક્સનું પુસ્તક છે હાઉ ટુ નો અ પર્સન.
હા, બિલકુલ. The art of seeing others deeply and being deeply seen. એટલે કે બીજાને ઊંડાણથી જોવાની અને પોતે પણ ઊંડાણથી જોવાની કળા.
અને આ પુસ્તક મતલબ કોઈ વ્યક્તિને ખરેખર કેવી રીતે ઓળખવી, કેવી રીતે સમજવી એની વાત કરે છે.
હા, અને આજના સમયમાં તો આ બહુ જ મહત્વનું છે. જુઓ ને, આપણે બધા થોડા એકલા પડતા જઈએ છીએ, ડિજિટલ દુનિયામાં ખોવાયેલા રહીએ છીએ, એટલે સાચું માનવીય જોડાણ કઈ રીતે સ્થાપિત કરવું એ શીખવું જરૂરી છે.
બરાબર. તો આ પુસ્તક માત્ર સંબંધો માટે જ નહીં પણ સમાજ માટે પણ ઉપયોગી છે એમને.
ચોક્કસ. એકબીજાને સમજીશું તો સમાજ પણ તંદુરસ્ત બનશે.
તો ચાલો શરૂઆત લેખકથી કરીએ. કોણ છે આ ડેવિડ બ્રુક્સ અને આ વિષય પર એમનો શું ખાસ દ્રષ્ટિકોણ છે?
જો ડેવિડ બ્રુક્સ જાણીતા કેનેડિયન અમેરિકન વિચારક છે, લેખક છે અને ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં કટાર પણ લખે છે.
અચ્છા.
એમની ખાસ વાત એ છે કે એ ઘણા વર્ષોથી અમેરિકન સમાજ અને સંસ્કૃતિનું બહુ બારીકાઈથી વિશ્લેષણ કરતા આવ્યા છે.
એટલે એમનો અનુભવ ઘણો લાંબો છે આ ક્ષેત્રમાં.
હા, અને એમની જે સફર છે ને, એ પહેલાં રાજકીય વિશ્લેષણ પર વધુ હતી, પણ ધીમે ધીમે એ ચારિત્ર્ય, નૈતિકતા, સામાજિક જોડાણ જેવા વિષયો તરફ વળ્યા છે. અને સૌથી મહત્વનું, એ પોતાના અનુભવો, પોતાની ભૂલામાંથી શીખીને લખે છે, એટલે એમનું લખાણ બહુ પ્રમાણિક લાગે. એવું નહીં કે ખાલી થિયરી જ હોય,
એટલે વાસ્તવિકતા સાથે જોડાયેલી વાતો કરે છે.
હા, એમના બીજા પુસ્તકો પણ છે ને આ જ પ્રકારના, ધ સોશિયલ એનિમલ જેવા. હા, બરાબર. ધ સોશિયલ એનિમલ, ધ રોડ ટુ કેરેક્ટર, ધ સેકન્ડ માઉન્ટેન, આ બધા પુસ્તકોમાં એમણે માનવ સ્વભાવ, સમુદાય, નૈતિક વિકાસ, અર્થપૂર્ણ જીવન આ બધાની જ વાત કરી છે. એમની પાસે સમાજશાસ્ત્ર, ફિલોસોફી અને પોતાના જીવનના અનુભવોનો એક સરસ મિશ્રણ છે, એટલે આ વિષય પર એમની વાત સાંભળવા જેવી છે.
સરસ. તો હવે પુસ્તક પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય સાર શું છે? શું કહેવા માગે છે લેખક?
મૂળભૂત વિચાર એ છે કે કોઈને ઊંડાણપૂર્વક ઓળખવું કે સમજવું એ કોઈ જન્મજાત આવડત નથી, એ તો એક કળા છે જે શીખી શકાય છે.
અચ્છા, એટલે આપણે શીખી શકીએ છીએ.
હા, બિલકુલ. આજકાલ આપણે શું કરીએ, લોકોને ફટાફટ લેબલ લગાવી દઈએ, સ્ટીરિયોટાઈપ કરી નાખીએ, અથવા તો બસ આપણને એ કેટલા ઉપયોગી છે એ જ જોઈએ. બ્રુક્સ આને ડિમિનિશિંગ કહે છે.
ડિમિનિશિંગ
એટલે બીજાને નાના ગણવા, ઓછા મહત્વના સમજવા.
હા, બરાબર. જે લોકો આવું કરે એ ડિમિનિશર્સ. એ પોતાનામાં જેટલા મગ્ન હોય કે સામેવાળાને જાણે અદૃશ્ય જ કરી દે. એની સામે બ્રુક્સ ઇલ્યુમિનેટર્સની વાત કરે છે, પ્રકાશ પાડનારા.
ઇલ્યુમિનેટર્સ, હા, એવા લોકો જે બીજામાં ખરેખર રસ લે છે, ધ્યાનથી સાંભળે છે, એમનામાં એટલી જ જિજ્ઞાસા હોય છે કે સામેવાળી વ્યક્તિને એમ લાગે કે હા, મને કોઈ જોઈ રહ્યું છે, સમજી રહ્યું છે, એમને પ્રકાશિત થયેલો અનુભવ થાય.
વાહ.
એટલે આ પુસ્તક એમ સમજો ને કે ઇલ્યુમિનેટર કઈ રીતે બનવું એની એક પ્રકારની ટ્રેનિંગ ગાઈડ છે. એ કોઈ જાદુ નથી, પણ વ્યવહારુ કૌશલ્યો છે. ધ્યાન આપવું, સારા પ્રશ્નો પૂછવા, ધ્યાનથી સાંભળવું.
બહુ રસપ્રદ વાત છે. એટલે સુપરફિશિયલ સંબંધોથી આગળ વધીને અર્થપૂર્ણ જોડાણ બનાવવાની ચાવીઓ આ પુસ્તક આપે છે. તો ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ. પુસ્તકના અલગ અલગ ભાગ શું કહે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તકનો પહેલો ભાગ પાયો નાખે છે. એ સમજાવે છે કે બીજાને જાણવું આટલું જરૂરી કેમ છે. બ્રુક્સ આજના સમાજમાં જે એકરતા વધી રહી છે અને આપણે કઈ રીતે લોકોને એક વસ્તુની જેમ જોવા લાગ્યા છીએ એની વાત કરે છે.
હા, એ વાત તો સાચી છે.
દરેક વ્યક્તિની અંદર એક ઈચ્છા હોય છે કે લોકો એને એ જેવો છે તેવો સ્વીકારે, ઓળખે. અહીંયા એ ડિમિનિશર્સના લક્ષણો પણ ગણાવે છે, જેમ કે ઉતાવળમાં નિર્ણય લઈ લેવો, બીજાની વાત કાપી નાખવી, ખાલી પોતાની જ વાત કરવી, સ્ટીરિયોટાઈપ કરવા.
અને ઇલ્યુમિનેટર્સ આનાથી બરાબર ઉલટા.
એકદમ. ઇલ્યુમિનેટર્સમાં એક ઉદાર જિજ્ઞાસા હોય છે. એ લોકોનો સંપર્ક મૂળભૂત આદર સાથે કરે છે. એ માને છે કે દરેક વ્યક્તિ જટિલ છે અને એને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એમની હાજરીમાં લોકોને સારું લાગે, વધુ ખુલ્લા બને, સમજાયેલા અનુભવે.
તો આ ઇલ્યુમિનેટર બનવા માટે પહેલું પગલું શું? કંઈક માનસિકતા બદલવાની વાત છે?
હા, બહુ મહત્વની વાત છે. બીજા ભાગમાં બ્રુક્સ બૌદ્ધિક નમ્રતા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી પર ભાર મૂકે છે.
બૌદ્ધિક નમ્રતા એટલે
એ સ્વીકારવું કે આપણી પહેલી છાપ, આપણી ધારણાઓ એ લગભગ હંમેશા અધૂરી અથવા તો ખોટી પણ હોઈ શકે છે.
ઓ,
સાચી ઈચ્છા સાથે મળવું જોઈએ. આપણો અહંકાર, આપણી હું જ સાચો સાચી છું વાળી જીદ અને તરત સલાહ આપવાની ઉતાવળ, આ બધું બાજુ પર રાખવું પડે.
એટલે કે આપણે જજ કે પ્રોબ્લેમ સોલ્વર નથી બનવાનું, પણ એક સાથી પ્રવાસીની જેમ વર્તવાનું છે. એ વિચાર ગમ્યો કે લોકોને ઘણીવાર આપણા ઉકેલો નહીં પણ આપણું ધ્યાન જોઈએ છે.
બરાબર કહ્યું. આ નમ્રતા જ આપણને બીજાને સાચા અર્થમાં સાંભળવા અને સમજવા માટે તૈયાર કરે છે. આ માનસિકતા પછી બ્રુક્સ મુખ્ય કૌશલ્યો પર આવે છે.
કયા કૌશલ્યો છે? વાતચીતની કળા વિશે શું કહે છે?
અહીં મુખ્યત્વે ચાર કૌશલ્યોની વાત છે. પહેલું અને કદાચ સૌથી અગત્યનું, ધ્યાનની કળા.
ધ્યાન આપવું?
હા. આજની દુનિયામાં જ્યાં ચારે બાજુ આટલા વિક્ષેપો છે, ત્યાં કોઈને આપણું પૂરેપૂરું અવિભાજિત ધ્યાન આપવું એ એક બહુ મોટી નૈતિક ભેટ છે. એ શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી રીતે આદર અને મૂલ્યનો ભાવ પહોંચાડે છે.
આ વાત 100% સાચી. બીજું કૌશલ્ય કયું?
બીજું છે મહાન પ્રશ્નો પૂછવાની કળા. આ બહુ જ નિર્ણાયક છે. બ્રુક્સ કહે છે, સારો પ્રશ્ન આદરની નિશાની છે. એ નિશાની છે કે તમે જવાબ દ્વારા બદલવા માટે તૈયાર છો.
અચ્છા.
એમણે પ્રશ્નો કઈ રીતે પૂછવા એ પણ સમજાવ્યું છે. પહેલા સામાન્ય વાતથી શરૂ કરો, પછી ધીમે ધીમે ઊંડાણમાં જાઓ. એવા પ્રશ્નો ટાળો જેનો જવાબ ખાલી હા કે નામાં આવે, અથવા જે બહુ જલ્દી અંગત બની જાય.
તો કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?
એવા પ્રશ્નો જે સામેવાળાને પોતાની વાત, પોતાની વાર્તા કહેવા માટે પ્રોત્સાહિત કરે. એમની પ્રેરણાઓ શું છે, એમના મૂલ્યો શું છે, એને સ્પર્શે. દાખલા તરીકે, તમે અત્યારે જીવનના કયા પડાવ પર છો? અથવા એવો કયો અનુભવ હતો જેણે તમને ખરેખર બદલી નાખ્યા?
રસપ્રદ. ત્રીજું કૌશલ્ય ચોક્કસ સાંભળવા વિશે હશે, ખરું ને?
હા, ત્રીજું છે શ્રવણનું અનુશાસન. પણ આ ખાલી ચૂપચાપ બેસી રહેવું એવું નથી. આ સક્રિય શ્રવણ છે. બ્રુક્સ એક ટેકનિક શીખવે છે, લૂપિંગ.
લૂપિંગ એ શું છે?
એટલે તમે જે સાંભળ્યું એને તમારા પોતાના શબ્દોમાં ફરી કહો, જેથી ખાતરી થાય કે તમે બરાબર સમજ્યા છો. જેમ કે, તો જો હું તમને બરાબર સમજી રહી છું તો તમારો કહેવાનો મતલબ એ છે કે, આનાથી શું થાય? સામેવાળાને લાગે કે હા, આ વ્યક્તિ મને ખરેખર સાંભળી રહી છે.
હા, એનાથી સ્પષ્ટતા પણ થાય.
બરાબર. અને આપણે ફક્ત શબ્દો નહીં પણ એની પાછળની લાગણીઓ, મૂલ્યો, જરૂરિયાતો, એ બધું સાંભળવાનું છે.
અને ચોથું કૌશલ્ય?
ચોથું છે બીજી વ્યક્તિને મુખ્ય પાત્ર બનાવવું. સારો સંવાદ કરતા હંમેશા સ્પોટલાઇટ પોતાના પરથી હટાવીને સામેવાળી વ્યક્તિ પર રાખે છે. પોતાની વાર્તાઓ કહે પણ જરૂર પૂરતી, કાં તો સંબંધ બાંધવા માટે અથવા સામેવાળાને વધુ ખુલવા માટે પ્રેરિત કરવા. આ ચાર કૌશલ્યો વાતચીતને એક નવા સ્તરે લઈ જાય છે.
આ ચાર કૌશલ્યો પછી પુસ્તક વ્યક્તિને વધુ ઊંડાણથી, વધુ સંપૂર્ણ રીતે સમજવા માટે શું કહે છે? પેલી 4D માં જોવાની વાત હતી, એ શું છે?
હા, એ એક બહુ જ સરસ ફ્રેમવર્ક છે. બ્રુક્સ કહે છે કે કોઈને સાચી રીતે જાણવા માટે ચાર પરિમાણ જોવા જોઈએ, 4D.
કયા ચાર?
પહેલું, તેમનો ભૂતકાળ, એટલે કે એમનો ઉછેર કેવો હતો, કુટુંબનો ઇતિહાસ, કયા અનુભવોએ એમને ઘડ્યા છે. બીજું, તેમનો વર્તમાન, અત્યારે એમના જીવનમાં શું ચાલી રહ્યું છે, ખુશીઓ, સંઘર્ષો, કયા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.
ઓકે, ભૂતકાળ અને વર્તમાન.
ત્રીજું, તેમનું ભવિષ્ય, એમની આશાઓ શું છે, સપના શું છે, ડર શેનો છે, શું બનવા માંગે છે. અને ચોથું, તેમની આંતરિક ઊંડાઈ, એટલે કે એમની ભાવનાત્મક સ્થિતિ, એમના મૂળભૂત મૂલ્યો શું છે, એમનું નૈતિક કંપાસ શું કહે છે, અને જેને બ્રુક્સ આત્માની તૃષ્ણાઓ કહે છે એ.
વાહ, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય અને આંતરિક ઊંડાઈ, આ રીતે જોઈએ તો વ્યક્તિનું એક સમગ્ર ચિત્ર મળે, કોઈ ખાનામાં ફિટ કરવાને બદલે.
બરાબર. આ ફ્રેમવર્ક આપણને વ્યક્તિની જટિલતા સમજવામાં મદદ કરે છે. અને એમણે એ પણ કહ્યું છે કે કોઈની જીવનકથા વિશે પૂછવું, એને જાણવાનો પ્રયત્ન કરવો, એ જાણે કોઈ પવિત્ર ગ્રંથ વાંચવા જેવું છે. એને માન આપવું જોઈએ.
એ વાત ગમી, પણ જીવનમાં હંમેશા બધું સરળ નથી હોતું, ખરું ને? મતભેદ થાય, મુશ્કેલીઓ આવે, ત્યારે શું કરવું? પુસ્તક એના વિશે શું કહે છે?
હા, પુસ્તકનો પાંચમો ભાગ આ મુશ્કેલ પરિસ્થિતિઓ માટે જ છે. પહેલી વાત છે રચનાત્મક અસંમતિ, મતલબ કે કોઈની સાથે આપણો મત ન મળે તો પણ એને અમાનવીય બનાવ્યા વગર આદર સાથે કઈ રીતે અસંમત
થવું.
બ્રુક સૂચવે છે કે આપણે દલીલ જીતવાનો પ્રયત્ન કરવાને બદલે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ મતભેદ પાછળ મૂળભૂત પ્રશ્ન કયો છે, કયો એવો નૈતિક મુદ્દો છે જેના પર બંને પક્ષો અલગ અલગ જવાબ આપી રહ્યા છે. ધ્યેય સમજવાનો છે, હરાવવાનો નહીં.
અને બીજો મુદ્દો જે મને લાગે છે કે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો છે, જ્યારે કોઈ પીડા કે દુઃખમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે શું કરવું?
અહીં બ્રુક્સ સાથ આપવો નો બહુ જ ગહન ખ્યાલ રજૂ કરે છે.
સાથ આપવો,
હા. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, દુઃખ, બીમારી, નિષ્ફળતા, આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય? તરત જ કોઈ ઉકેલ આપવાની, અથવા તો પોઝિટિવ રહો, બધું સારું થઈ જશે એવું કહેવાની.
હા, આપણે એવું જ કરીએ છીએ મોટા ભાગે.
બ્રુક્સ કહે છે કે આ પણ એક રીતે સામેવાળાને નાનો અનુભવ કરાવવા જેવું છે, ડિમિનિશિંગ છે. સાચી મદદ, સાચી ભેટ એ છે કે આપણે એમની પીડામાં, એમના દુઃખમાં ફક્ત એમની સાથે હાજર રહીએ, કોઈ નિર્ણય બાંધ્યા વગર, બસ એમને સાંભળીએ, એમની પીડાને માન્યતા આપીએ.
એટલે કશું કરવાને બદલે ફક્ત હોવું.
બરાબર. બ્રુક્સના શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે કોઈ એવી વ્યક્તિ સાથે હોવ જે ખીણમાં હોય, ત્યારે તમારું કામ તેમને તેમાંથી બહાર દોરી જવાનું નથી, તમારું કામ તેમની સાથે તેમાં બેસવાનું છે, તમારું કામ સાથ આપવાનું છે. આ ખૂબ જ કરુણાભર્યો અને શક્તિશાળી વિચાર છે.
ખરેખર આ સાથ આપવાનો વિચાર બહુ જ પ્રભાવશાળી છે. ફક્ત હાજરી આપવી, બીજું કંઈ કર્યા વગર. હવે પુસ્તકના અંતિમ ભાગ પર આવીએ. આ બધી વ્યક્તિગત કુશળતાઓ સમાજ સાથે કેવી રીતે જોડાય છે?
હા, પુસ્તકનો છેલ્લો ભાગ આ જ વાત કરે છે. બ્રુક્સ કહે છે કે આ જે કૌશલ્યો છે, બીજાને જોવાની, સમજવાની, સાથ આપવાની કળા, એ ફક્ત આપણા અંગત સંબંધો સુધારવા માટે જ નથી, એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પણ એટલા જ જરૂરી છે.
કઈ રીતે?
જો જે સમાજ પોતાના સભ્યોને જોવાનું અને જાણવાનું ભૂલી જાય છે, એ સમાજ ધીમે ધીમે વિખેરાઈ જાય છે, તૂટવા લાગે છે. પણ જ્યારે વધુને વધુ લોકો ઇલ્યુમિનેટર બનવાની કળા શીખે છે, એનો અભ્યાસ કરે છે, ત્યારે એનાથી મજબૂત સમુદાયો બને છે, સંસ્થાઓ વધુ સારી રીતે કામ કરે છે, અને લોકશાહી પણ વધુ કરુણાપૂર્ણ બને છે.
એટલે કે નાના સ્તરે જે જોડાણ આપણે સાધીએ છીએ, એ મોટા સ્તરે સમાજને સાંધવાનું કામ કરે છે.
બરાબર. આપણી સામે જે વ્યક્તિ છે એને જાણવાનું શીખીને આપણે ખરેખર આપણા સમાજના વિખરાયેલા તાણાવાણાને ફરીથી વણવાનું એક શાંત પણ બહુ મહત્વનું કામ કરી રહ્યા છે.
તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા કે થીમ્સ તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે બીજાને ખરા અર્થમાં જોવું એ માત્ર સારી મેનર્સ નથી, પણ એક નૈતિક કાર્ય છે.
હા, એકદમ સાચું. એ પ્રેમ અને આદરનું વ્યવહારુ સ્વરૂપ છે.
બીજું, પેલું ઇલ્યુમિનેટર વીર ડિમનિશરનું જે માળખું છે એ બહુ શક્તિશાળી છે. એ આપણને રોજબરોજની આપણી વર્તણૂક વિશે વિચારવા મજબૂર કરે છે.
હા, અને આપણને પસંદગી આપે છે કે આપણે કેવા બનવું છે.
ત્રીજું, અને જે મને બહુ આશા આપે છે, તે એ છે કે આ જોડાણની કળા શીખી શકાય છે. એ કોઈ જન્મજાત પ્રતિભા નથી, એટલે આપણે બધા પ્રયત્ન કરી શકીએ છીએ.
ચોક્કસ. ચોથું, સાચી જિજ્ઞાસા અને પેલી બૌદ્ધિક નમ્રતાનું મહત્વ. બીજાના વિશ્વને સમજવાની નિખાલસ ઈચ્છા કોઈપણ ટેકનિક કરતાં વધુ અસરકારક છે.
અને પાંચમું?
અને પાંચમું, પેલો સાથ આપવાનો વિચાર. દુઃખના સમયમાં ઉકેલ આપવાને બદલે ફક્ત હાજર રહેવું. મને લાગે છે આ પાંચ મુખ્ય થીમ્સ પુસ્તકનો સાર છે.
આ વિચારો બહુ સરસ છે, પણ એને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવા? કંઈક વ્યવહારુ ટિપ્સ આપી શકો?
હા, ચોક્કસ. દાખલા તરીકે આપણા અંગત સંબંધોમાં. રાત્રે જમતી વખતે પરિવાર સાથે ફક્ત દિવસ કેવો રહ્યો પૂછવાને બદલે થોડા વધુ સારા પ્રશ્નો પૂછી શકીએ. જેમ કે, આજના દિવસનો કયો ભાગ સૌથી સારો લાગ્યો અને કયો સૌથી અઘરો?
હા, આ નાનો ફેરફાર છે પણ મહત્વનો.
પોતાના જીવનસાથી કે મિત્રોની જીવનકથા સમજવાનો પ્રયત્ન કરી શકીએ. કોઈ મિત્ર દુઃખી હોય તો એને સલાહ આપવાને બદલે ફક્ત એની સાથે બેસીને એને સાંભળીને સાથ આપી શકીએ.
અને કામના સ્થળે, ઓફિસમાં,
કામ પર પણ આ લાગુ પડે. જો તમે મેનેજર હો તો ફક્ત ટાર્ગેટ પૂછવાને બદલે તમારી ટીમના સભ્યોની આકાંક્ષાઓ શું છે, એમને શું પડકારો નડે છે એ પૂછી શકાય. ટીમ મિટિંગમાં થોડો સમય કાઢીને લોકો પોતાના અનુભવો શેર કરે એવું વાતાવરણ બનાવી શકાય.
હા, એનાથી ટીમમાં વધુ વિશ્વાસ વધે.
બરાબર. અને ભરતી વખતે પણ ફક્ત સફળતા વિશે નહીં પણ નિષ્ફળતામાંથી શું શીખ્યા એવા પ્રશ્નો પૂછી શકાય.
અને સમુદાય સ્તરે, સમાજમાં,
ત્યાં પણ, જેમ કે કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો જેમના રાજકીય વિચારો તમારાથી સાવ જુદા છે, તો દલીલ કરવાને બદલે જિજ્ઞાસાથી પૂછી શકાય, કયા અનુભવો તમને આ વિચાર તરફ દોરી ગયા? અજાણ્યાઓ સાથે પણ નાની પણ અર્થપૂર્ણ વાતચીત કરવાનો પ્રયાસ કરી શકાય. કોફી શોપમાં, બસમાં. મુખ્ય વાત એ છે કે દરેક મુલાકાતને બીજાને થોડું વધુ સમજવાની તક તરીકે જોવી.
આ આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો મુદ્દો એ છે કે ખરેખર ધ્યાનથી કોઈને જોવું એ કેટલું શક્તિશાળી છે. જ્યારે આપણે કોઈને ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે એમને માન આપીએ છીએ, મહત્વ આપીએ છીએ. આ નાનકડી લાગતી ક્રિયા મોટા ફેરફારો લાવી શકે છે.
અને મારા માટે પેલી વાત કે આ બધું શીખી શકાય છે એ ખૂબ જ પ્રોત્સાહક છે. આપણે બધા વધુ સારા શ્રોતા બની શકીએ છીએ, વધુ સારા પ્રશ્નો પૂછી શકીએ છીએ અને વધુ સારી રીતે સાથ આપી શકીએ છીએ. એવું નથી કે અમુક લોકો જ આમાં સારા હોય. બીજું, બ્રુક્સે જે રીતે વ્યક્તિગત જોડાણને સમાજના સ્વાસ્થ્ય સાથે જોડ્યો છે એ બહુ પ્રભાવશાળી છે. આપણી નાની ક્રિયાઓ પણ મોટી અસર ઊભી કરી શકે છે.
તો સારાંશ એ જ છે કે અર્થપૂર્ણ માનવીય જોડાણ એ કોઈ નસીબ કે કરિશ્માની વાત નથી, પણ એ એક શિસ્ત છે, સભાન પ્રયત્ન અને સતત અભ્યાસની વાત છે. બીજાને ઊંડાણપૂર્વક જોવાનું કાર્ય કદાચ સરળ ન લાગે, પણ એ વધુ સારા જીવન, મજબૂત સંબંધો અને વધુ કરુણાપૂર્ણ સમાજનો પાયો નાખે છે.
હા, બિલકુલ.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. આજે દિવસમાં કોઈ એક વ્યક્તિને, ભલે એ કુટુંબનો સભ્ય હોય, સહકર્મી હોય કે પછી કોઈ અજાણી વ્યક્તિ, તેને ખરા અર્થમાં જોવા માટે, સમજવા માટે ફક્ત 5 મિનિટ વધુ કાઢવાનો પ્રયાસ કરી જોશો. જુઓ શું ફરક પડે છે.
સરસ વિચાર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.